એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણે બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે.
કયો સવાલ?
એ જ કે આપણે જે કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, શું એ ખરેખર આપણા પોતાના છે? શું આપણી પાસે સાચી ફ્રી વિલ એટલે કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે?
બરાબર. અને આ કોઈ નાનો સૂનો સવાલ નથી હો. સદીઓથી ફિલોસોફર્સ અને હવે તો ખબર છે વૈજ્ઞાનિકો પણ એની પાછળ પડ્યા છે.
કેમ કે જો આપણા નિર્ણયો આપણા નથી તો પછી શું? જવાબદારી કોની? નૈતિકતાનું શું?
હા, એ જ. વખાણ કે દોષ, આ બધાનો અર્થ જ શું રહે? આપણા હોવાનો મતલબ શું? આ બધા મોટા સવાલો આ એક વાત સાથે જોડાયેલા છે.
અને આ જટિલ પણ એટલા જ મહત્વના વિષયને સમજવા માટે આજે આપણે માર્ક બાલાગોરના પુસ્તક ફ્રી વિલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
હા, આ પુસ્તક એવા સમયે આવ્યું છે જ્યારે ન્યુરોસાયન્સ પણ આમાં બહુ રસ લઈ રહ્યું છે, એટલે આ ચર્ચા વધુ રસપ્રદ બને છે.
તો ચાલો જોઈએ કે બાલાગોર આમાં શું નવું કહે છે. પણ પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. માર્ક બાલાગોર.
ચોક્કસ. માર્ક બાલાગોર એ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી લોસ એન્જલસમાં ફિલોસોફીના પ્રોફેસર છે.
અને એમનો વિષય પણ તત્વમીમાંસા, મેટાફિઝિક્સ અને મનનું દર્શન, ફિલોસોફી ઓફ માઇન્ડ, એટલે કે ભારે ખમ કહેવાય.
હા, પણ એમની ખાસિયત એ છે કે આવા ગહન વિષયોને પણ એ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે, સામાન્ય માણસ પણ સમજી શકે એમ.
અને એમનો જે અભિગમ છે એ પણ થોડો અલગ છે ને, માત્ર ફિલોસોફીની રીતે જ નથી વિચારતા.
બિલકુલ નહીં, એ જ એમની ખાસ વાત છે. એ ફિલોસોફીની સાથે સાથે ન્યુરોસાયન્સ અને ભૌતિકશાસ્ત્રના તારણોને પણ એટલું જ મહત્વ આપે છે.
ઓ,
એ દ્રઢપણે માને છે કે ફ્રી વિલ છે કે નહીં એ ખાલી બેસીને તર્ક કરવાનો વિષય નથી, એ એક શું કહેવાય, ખુલ્લો પ્રયોગમૂલક પ્રશ્ન છે, ઓપન એમ્પિરિકલ ક્વેશ્ચન.
એટલે કે એનો જવાબ કદાચ લેબમાં મળશે એમ, મગજનો અભ્યાસ કરીને.
હા, કદાચ ભવિષ્યમાં, એ શક્યતા નકારતા નથી.
રસપ્રદ. તો આ પુસ્તકમાં એમનો મુખ્ય મુદ્દો શું છે, શું કહેવા માંગે છે?
મૂળ સવાલ તો એ જ છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો. શું આપણી પાસે સાચી ફ્રી વિલ છે કે પછી બધું પહેલેથી નક્કી જ છે? એટલે પ્રેડેટરના નો છે.
હા, અને બાલાગોર કોના પક્ષમાં છે?
બાલાગોર લિબર્ટેરિયન ફ્રી વિલ, જેને એ ટૂંકમાં એલ ફ્રીડમ કહે છે, એનો બચાવ કરે છે. એ માને છે કે આવી સ્વતંત્રતા શક્ય છે અને કદાચ આપણી પાસે છે પણ,
ભલે પછી એ વિજ્ઞાનના અમુક નિયમો સાથે બંધબેસતી ન લાગતી હોય તો પણ.
હા, ભલે એવું લાગે, એ એની દલીલો રજૂ કરે છે.
ઓકે, એટલે એ સાબિત નથી કરતા કે આપણી પાસે એલ ફ્રીડમ છે જ, પણ એમ કહે છે કે એની શક્યતા છે અને વિજ્ઞાને એને નકારી નથી.
એકદમ બરાબર. પુસ્તકનો હેતુ એલ ફ્રીડમ સાબિત કરવાનો નથી, પણ એ બતાવવાનો છે કે એલ ફ્રીડમનો વિચાર તાર્કિક રીતે ખોટો નથી અને વૈજ્ઞાનિક રીતે પણ શક્ય બની શકે છે. એ એવી દલીલોને નબળી પાડે છે જે કહે છે કે ફ્રી વિલ તો શક્ય જ નથી, અને સાથે સાથે એ પણ કહે છે કે જો આપણે સાબિત કરવું હોય કે એલ ફ્રીડમ છે તો ન્યુરોસાયન્ટિસ્ટે મગજમાં બરાબર શું શોધવું પડશે એની રૂપરેખા આપે છે.
સમજાયું. તો જે મુખ્ય સમસ્યા પર આ પુસ્તક ધ્યાન આપે છે તે આપણા પોતાના અંદરના અનુભવ અને વિજ્ઞાન જે કહે છે એની વચ્ચેનો ટકરાવ છે.
હા, બરાબર. એ જ આપણને અંદરથી તો લાગે છે ને કે મેં આ નક્કી કર્યું, આ મારી પસંદગી છે, આપણે કરતા છીએ.
હા, રોજબરોજ એવું જ લાગે.
પણ પછી વિજ્ઞાન, ખાસ કરીને જૂનું ભૌતિકશાસ્ત્ર, કહે છે કે બ્રહ્માંડમાં બધું કારણ અને અસરના નિયમોથી ચાલે છે, બધું નક્કી છે, ડિટર્મિનિસ્ટિક.
જો બધું પહેલેથી જ લખાયેલું હોય તો પછી આપણી આઝાદી ક્યાં ગઈ?
બસ આ જે દેખીતો વિરોધાભાસ છે એને ઉકેલવાનો રસ્તો બાલાગોર બતાવવાનો પ્રયાસ કરે છે.
ઠીક છે, તો ચાલો આ દલીલોમાં થોડા ઊંડા ઉતરીએ. બાલાગોર જે એલ ફ્રીડમની વાત કરે છે એના માટે કઈ શરતો જરૂરી છે, શું હોવું જોઈએ?
બાલાગોર કહે છે કે સાચી ફ્રી વિલ એટલે કે એલ ફ્રીડમ માટે મુખ્યત્વે બે શરતો પૂરી થવી જોઈએ.
ઓકે, પહેલી કઈ?
પહેલી છે પસંદગીની જરૂરિયાત, ચોઇસ રિક્વાયરમેન્ટ. આનો મતલબ એ કે જ્યારે તમે કોઈ નિર્ણય લો છો, એ ક્ષણે તમારી સામે ખરેખર એકથી વધુ વિકલ્પો ખુલ્લા હોવા જોઈએ, ભવિષ્ય નક્કી ન હોવું જોઈએ.
એટલે કે અનેક રસ્તા હોવા જોઈએ.
હા, આ માટે જરૂરી છે કે બ્રહ્માંડ અનિર્ધારિત હોય, ઇનડિટર્મિનિસ્ટિક હોય, બધું પહેલેથી લખાયેલું ના હોય.
ઓકે, વિકલ્પો હોય, પણ શું એટલું પૂરતું છે? માનો કે હું સિક્કો ઉછાળું, બે વિકલ્પ છે, હેડ કે ટેલ, પણ પરિણામ મારા હાથમાં નથી, એ તો રેન્ડમ છે, તો બીજી શરત શું?
બરાબર મુદ્દા પર આવ્યા. આજ બીજી અને એટલી જ મહત્વની શરત છે, નિયંત્રણની જરૂરિયાત, કંટ્રોલ રિક્વાયરમેન્ટ.
નિયંત્રણ, કંટ્રોલ?
હા, ખાલી વિકલ્પો હોવા પૂરતા નથી, એ વિકલ્પોમાંથી પસંદગી કરનાર તમે હોવા જોઈએ. પસંદગી તમારા નિયંત્રણમાં હોવી જોઈએ. એ કોઈ રેન્ડમ ઘટના ન હોવી જોઈએ જે તમારી સાથે બની જાય, પણ તમારા દ્વારા કરવામાં આવેલી ક્રિયા હોવી જોઈએ.
આ તો ભારે મૂંઝવણ ઊભી થઈ. જો બધું નિયતિવાદ પ્રમાણે નક્કી જ હોય તો પસંદગી નથી.
સાચું.
અને જો બધું જ અનિર્ધારિત હોય, એટલે કે રેન્ડમ જેવું હોય, તો પછી આપણું નિયંત્રણ ગયું.
બરોબર.
તો ફ્રી વિલ તો બંને બાજુથી ફસાય છે, કાં તો આપણે કઠપૂતળી, કાં તો નિર્ણયો માત્ર નસીબનો ખેલ.
આજ ફ્રી વિલની ચર્ચાનો સદીઓ જૂનો કોયડો છે, અને બાલાગુર આજ કોયડામાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે.
તો પહેલા નિયતિવાદની વાત કરીએ, જે કહે છે કે બધું નક્કી છે. બાલાગુર એને કેવી રીતે પડકારે છે?
અહીં બાલાગુર આધુનિક ભૌતિક શાસ્ત્રોનો સહારો લે છે, ખાસ કરીને ક્વોન્ટમ મિકેનિક્સનો.
અચ્છા, ક્વોન્ટમ ફિઝિક્સ.
હા, ક્વોન્ટમ ફિઝિક્સ શું કહે છે? કે પરમાણુના સ્તરે બ્રહ્માંડ મૂળભૂત રીતે અનિર્ધારિત છે, કેટલીક ઘટનાઓનું પરિણામ 100% અનુમાનિત નથી.
હા, પેલી અનિશ્ચિતતાની વાત.
બરાબર. તો જો આ સૂક્ષ્મ સ્તરની અનિશ્ચિતતા આપણા મગજ જેવા જટિલ સિસ્ટમમાં પણ અસર કરતી હોય તો કદાચ આપણા નિર્ણયો પણ સંપૂર્ણપણે પૂર્વ નિર્ધારિત નથી.
એટલી નિયતિવાદ કદાચ ખોટો હોઈ શકે.
હા, એના પર સવાલ ઉઠે છે.
ઓકે, માની લઈએ કે ક્વોન્ટમ મિકેનિક્સને કારણે બધું 100% નક્કી નથી, પણ પેલી બીજી સમસ્યા, રેન્ડમનેસ. જો નિર્ણયો ક્વોન્ટમ અનિશ્ચિતતાના કારણે આમતેમ થતા હોય તો એ તો નસીબની વાત થઈ ગઈ ને. તક, લક, એમાં આપણું નિયંત્રણ ક્યાંથી આવ્યું? આ મને વધારે મોટી સમસ્યા લાગે છે.
તમે બિલકુલ સાચા છો, આ ખરેખર મોટો અને વધુ મુશ્કેલ પડકાર છે, અને બાલાગુર પણ આના પર પુસ્તકમાં ખૂબ ભાર મૂકે છે. પણ એમના ઉકેલ પર આવીએ એ પહેલાં એક બીજો પડકાર છે જે સીધો ન્યુરોસાયન્સમાંથી આવ્યો છે.
કયો?
બેન્જામિન લિબેટના પ્રખ્યાત પ્રયોગો.
અરે હા, લિબેટના પ્રયોગો, એના વિશે તો ઘણું સાંભળ્યું છે. ઘણા લોકો કહે છે કે એણે તો સાબિત જ કરી દીધું કે ફ્રી વિલ બસ એક ભ્રમ છે. શું હતું એ બધું?
વાત છે 1980ના દાયકાની. ન્યુરોસાયન્ટિસ્ટ બેન્જામિન લિબેટે કેટલાક પ્રયોગો કર્યા. એમણે લોકોને કહ્યું કે બસ આરામથી બેસો, અને જ્યારે તમને મન થાય, જ્યારે ઈચ્છા થાય, ત્યારે તમારું કાંડું હલાવો.
ઓકે.
અને સાથે સાથે એક ખાસ ઘડિયાળ જોઈને નોંધી લો કે તમને કઈ ક્ષણે એ ઈચ્છા થઈ કે નિર્ણય લીધો કે હવે હલાવ. લિબેટ એ સમયે એમના મગજની ગતિવિધિ પણ માપી રહ્યા હતા, ઈઈજીથી. અને એમણે જે શોધ્યું એણે બધાને ચોંકાવી દીધા.
શું શોધ્યું એમણે?
એમણે જોયું કે લોકોના મગજમાં એક ખાસ પ્રકારની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે, જેને રેડીનેસ પોટેન્શિયલ કહે છે. અને એ ક્યારે શરૂ થાય છે ખબર છે?
ક્યારે?
લોકો જે ક્ષણે કહે છે કે મને હવે ઈચ્છા થઈ, એના લગભગ 1/2 સેકન્ડ પહેલા.
શું વાત કરો છો? મતલબ મગજે તો કાંડું હલાવવાનું નક્કી કરી લીધું હતું, એ પહેલા કે વ્યક્તિને પોતે એનો ખ્યાલ આવે.
બરાબર એ જ.
તો પછી આપણી ફ્રી વિલની લાગણી તો ખાલી પછીથી આવતો વિચાર થયો. અસલી ડ્રાઈવર તો આપણું અજ્ઞાત મગજ છે. આ તો ફ્રી વિલ માટે બહુ મોટો ફટકો કહેવાય.
હા, ઘણા લોકોએ આજ તારણ કાઢ્યું કે ભાઈ વિજ્ઞાને સાબિત કરી દીધું ફ્રી વિલ નથી. પણ અહીં જ બાલાગુર આવે છે. એ લિબેટના પ્રયોગો અને એના આવા સીધા સાદા અર્થઘટનની સખત ટીકા કરે છે.
શું કહે છે?
એમનો પહેલો મુદ્દો, લિબેટના પ્રયોગોમાં જે નિર્ણય માપવામાં આવ્યો એ ખોટા પ્રકારનો નિર્ણય છે.
ખોટા પ્રકારનો? એટલે?
બાલાગુર કહે છે કે ભાઈ કાંડું કારે હલાવવું એ કોઈ ગંભીર વિચાર માંગી લેવો નિર્ણય નથી, એ તો બસ એક ક્ષણિક સ્વયંસ્ફૂર્તિ ક્રિયા છે.
હા, એમાં શું વિચારવાનું?
બરાબર. સાચી ફ્રી વિલ ક્યાં વપરાય છે? એ વપરાય છે દ્વિધાપૂર્ણ નિર્ણયોમાં, ટોર્ન ડિસિઝન્સમાં. જ્યારે તમે બે નોકરીની ઓફર વચ્ચે અટવાયા હો, કયા શહેરમાં રહેવું એ નક્કી કરતા હો, કોઈ મોટી નૈતિક મૂંઝવણ હોય.
હા, જ્યારે બહુ વિચારવું પડે.
બસ, ત્યારે આપણે સભાનપણે કારણોનું વજન કરીએ છીએ, વિચારીએ છીએ. લિબેટના પ્રયોગો આવા ગંભીર, દ્વિધાપૂર્ણ નિર્ણયોને તો માપતા જ નથી.
આ વાત તો ગળે ઉતરે એવી છે. કાંડું હલાવવાના નિર્ણય અને જીવનસાથી પસંદ કરવાના નિર્ણયમાં ઘણો ફરક છે. બીજું કંઈ?
બીજું, બાલાગુર કહે છે કે પેલું રેડીનેસ પોટેન્શિયલ જે નિર્ણય પહેલાં દેખાય છે એ પોતે નિર્ણય જ છે એવું માની લેવાની જરૂર નથી.
તો શું હોઈ શકે?
બની શકે કે એ માત્ર ક્રિયા માટેની તૈયારી હોય અથવા કોઈ અસ્પષ્ટ આવેગ હોય જેને આપણું સભાન મન પછીથી સ્વીકારે પણ અથવા નકારે પણ.
ઓકે.
અને ત્રીજું રસપ્રદ વાત એ છે કે લિબેટે પોતે પણ છેલ્લે એમ સ્વીકાર્યું હતું કે કદાચ આપણી પાસે ક્રિયા શરૂ કરવાની ફ્રી વિલ ન હોય, પણ શરૂ થયેલી ક્રિયાને છેલ્લી ઘડીએ લોકવાની, એટલે કે ફ્રી વોન્ટ, એ શક્તિ કદાચ છે.
ઓહો, વીટો પાવર જેવું. તો બાલાગુરનું કહેવું એમ છે કે લિબેટના પ્રયોગો ફ્રી વિલને નકારવા માટે પૂરતા નથી. વિજ્ઞાને હજી એવું કંઈ સાબિત નથી કર્યું.
બિલકુલ. બાલાગુરનો મુખ્ય મુદ્દો એ જ છે કે જે લોકોએ બહુ ઉતાવળમાં જાહેર કરી દીધું કે વિજ્ઞાને ફ્રી વિલનો ખેલ ખતમ કરી દીધો, એ લોકો બહુ ઓછા પુરાવાના આધારે બહુ મોટો દાવો કરી રહ્યા છે. જે પ્રકારના તુચ્છ નિર્ણયો લિબેટના પ્રયોગમાં મપાયા તે કદાચ એલ ફ્રીડમનો સાચો કેસ છે જ નહીં.
સારું, આ તો થઈ નકારાત્મક દલીલો કે ભાઈ ફ્રી વિલ ખોટું સાબિત નથી થયું. પણ બાલાગુર એલ ફ્રીડમ શક્ય છે એવું બતાવવા માટે કોઈ હકારાત્મક દલીલ રજૂ કરે છે? એમનો પોતાનો ઉકેલ શું છે પેલી રેન્ડમનેસ અને કંટ્રોલની સમસ્યાનો?
હા, અને અહીં જ એમની વાત સૌથી વધુ રસપ્રદ બને છે. એમનો ઉકેલ પેલી દ્વિધાપૂર્ણ નિર્ણયો પર કેન્દ્રિત છે.
હા, પેલા અઘરા નિર્ણયો.
બરાબર. જ્યારે આપણી પાસે બંને બાજુ સારા કારણો હોય અને આપણે ખરેખર મૂંઝાઈ જઈએ, બાલાગુર કહે છે કે આવી ક્ષણો જ ફ્રીવિલ માટે ચાવીરૂપ છે.
તો આ દ્વિધાપૂર્ણ નિર્ણયોમાં શું થાય છે? એમાં ફ્રીવિલ કઈ રીતે કામ કરતું હશે? શું બાલાગુર મગજમાં શું થતું હશે એનું કોઈ ચિત્ર આપે છે? કોઈ ન્યુરોબાયોલોજિકલ શક્યતા?
હા, એ એક સંભવિત ચિત્ર રજૂ કરે છે. એ સાબિત નથી થયું પણ એ શક્ય છે. એ કંઈક આ રીતે કામ કરી શકે.
કઈ રીતે?
પહેલું, તર્ક કારણ બને છે. જ્યારે આપણે કોઈ દ્વિધામાં હોઈએ અને વિચારીએ નોકરી એ સારી કે બી, ત્યારે આ સભાન વિચારણા મગજમાં એક વાસ્તવિક ભૌતિક પ્રક્રિયા છે. એ ન્યુરલ સર્કિટ્સને સક્રિય કરે છે.
ઓકે, આપણા વિચારો મગજ પર અસર કરે છે.
બીજું, અનિર્ધારિત ટિપિંગ પોઈન્ટ. જ્યારે કારણો બહુ નજીક હોય, બંને બાજુ વજન લગભગ સરખું હોય, ત્યારે મગજની સિસ્ટમ એક અસ્થિર સ્થિતિમાં પહોંચી જાય છે. આ ક્ષણે પરિણામ શું આવશે એ કે બી તે નક્કી નથી હોતું, અનિર્ધારિત હોય છે.
એટલે કે સંતુલન બહુ નાજુક હોય છે.
હા. ત્રીજું, પ્રક્રિયાનો ભાગ અનિર્ધારિત ઘટના. હવે આ નાજુક સંતુલનને કઈ બાધ્યું નમાવવું? અંતિમ ધક્કો ક્યાંથી આવે? બાલાગુર સૂચવે છે કે આ ધક્કો કોઈ સૂક્ષ્મ અનિર્ધારિત ઘટના હોઈ શકે છે. કદાચ ક્વોન્ટમ સ્તરે થતી કોઈ રેન્ડમ જેવી ઘટના, જેમ કે કોઈ ન્યુરોનનું અણધાર્યું ફાયરિંગ.
ઓહ, પાછા આપણે રેન્ડમનેસ પર આવી ગયા.
તો પછી નિયંત્રણ ક્યાં રહ્યું? જો છેલ્લો ધક્કો રેન્ડમ હોય તો એ તો નસીબ જ થયું ને.
આ જ મુખ્ય સવાલ છે. અને અહીં બાલાગુરનો જવાબ બહુ મહત્વનો છે. એ કહે છે, ના, આ માત્ર નસીબ નથી.
કેમ નહીં?
કારણ કે નિયંત્રણ એ હકીકતમાંથી આવે છે કે તમે તમારી સભાન વિચારણા, તમારા મૂલ્યો, તમારી ઈચ્છાઓ દ્વારા મગજને આ ચોક્કસ સંતુલિત અનિર્ધારિત સ્થિતિ સુધી લાવ્યા છો. પેલી અંતિમ અનિર્ધારિત ઘટના ક્યાંક બહારથી નથી આવી ટપકી પડી. એ તમારી વિચાર પ્રક્રિયાનો જ એક આંતરિક ભાગ બની ગઈ છે. પસંદગી તમારી એટલા માટે કહેવાય કારણ કે તમે જ સભાનપણે તેના માટે સ્ટેજ સેટ કર્યો છે. તમે જ કારણોનું વજન કરીને એ નાજુક સંતુલન ઊભું કર્યું છે.
વાહ, આ સમજવું થોડું અઘરું છે પણ બહુ રસપ્રદ. એટલે કે અંતિમ ક્ષણે ભલે કોઈ નાનકડી રેન્ડમ જેવી ઘટના નિર્ણય નક્કી કરે, પણ એ પસંદગી મારી કહેવાય કારણ કે મેં જ સભાનપણે વિચારીને એવી પરિસ્થિતિ ઊભી કરી જ્યાં એ નાનકડી ઘટના નિર્ણાયક બની શકે. બરાબર. જાણે તમે ક્રિકેટ મેચમાં પેચ એવી રીતે તૈયાર કરી હોય, તમારી વિચારણા કે છેલ્લી ઓવરમાં એક નાનકડું ટર્ન પણ મેચનું પરિણામ બદલી શકે. પણ પિચ તો તમે જ બનાવી હતી ને?
હા, બરાબર. પિચ બનાવનાર હું હતો.
બસ એ અનિર્ધારિત તત્વ તમારી વિચારણાના પરિણામે જ અસરકારક બને છે, એટલે એ તમારા નિયંત્રણ હેઠળ ગણી શકાય. આ રીતે બાલાગુર કહે છે કે કોઈ ક્રિયા એક જ સમયે અનિર્ધારિત અને તમારા દ્વારા નિયંત્રિત હોઈ શકે છે. આપેલી જૂની દ્વિધાનો સંભવિત ઉકેલ છે.
આ ખરેખર મગજને કસરત કરાવે એવો વિચાર છે. ચાલો હવે પુસ્તકની કેટલીક મુખ્ય થીમ્સ કે સંદેશાઓ પર નજર કરીએ. મને લાગે છે પહેલી અને સૌથી મહત્વની થીમ તો પેલા દ્વિધાપૂર્ણ નિર્ણયોનું મહત્વ છે, ખરું?
ચોક્કસ. બાલાગુરુ વારંવાર એના પર ભાર મૂકે છે કે ફ્રી વિલની ચર્ચા આવા નિર્ણયો પર જ થવી જોઈએ.
અને આપણા રોજિંદા જીવનમાં પણ એવું જ લાગે છે ને, જ્યારે આપણે મોટા નિર્ણયો લઈએ છીએ, કારકિર્દી, સંબંધો, ક્યાં રહેવું, ત્યારે જ આપણને ફ્રી વિલની સૌથી વધુ અનુભૂતિ થાય છે.
હા, અને ત્યારે જ સૌથી વધુ મૂંઝવણ પણ થાય છે. બાલાગુર કહે છે કે આ જ એ ક્ષણો છે જ્યાં એલ ફ્રીડમ સૌથી વધુ કામમાં આવે છે.
બીજી થીમ જે મને મહત્વની લાગી તે કે ફ્રી વિલ એક પ્રયોગમૂલક પ્રશ્ન છે. આ ફિલોસોફીમાંથી વિજ્ઞાન તરફનો મોટો ઝોક છે. આનો આપણા જેવા સામાન્ય માણસ માટે શું અર્થ?
આનો અર્થ એ છે કે જવાબ કદાચ ખાલી વાતો કરવાથી નહીં પણ મગજના વાસ્તવિક અભ્યાસથી મળશે. એ બતાવે છે કે ફિલોસોફી અને વિજ્ઞાન સાથે મળીને આપણા જીવનના મોટા પ્રશ્નોના જવાબ શોધી શકે છે.
અને એ પણ શીખવે છે કે વિજ્ઞાનના દરેક દાવાને તરત માની ન લેવો.
બિલકુલ, એના પુરાવા જોવા પડે.
ત્રીજું, પુસ્તક મજબૂત લિબર્ટેરિયન ફ્રી વિલ એલ ફ્રીડમ નો બચાવ કરે છે, કારણ કે બાલાગુર માને છે કે નૈતિક જવાબદારી માટે આ જરૂરી છે.
હા, જો આપણા નિર્ણયો ખરેખર આપણા પોતાના હોય, આપણા નિયંત્રણમાં હોય, તો જ આપણે કોઈના કામ માટે તેને જવાબદાર ઠેરવી શકીએ, પછી એ સારું કામ હોય કે ખરાબ.
આપણી ન્યાય પ્રણાલી, આપણી નૈતિકતા, આ બધાનો આધાર આ જ છે ને?
હા, મોટા ભાગે.
ચોથી થીમ મને લાગે છે કે વૈજ્ઞાનિક અને દાર્શનિક બંને બાજુ જે અતિશયોક્તિ થાય છે એના સામે ચેતવણી.
બરાબર. બાલાગુર કહે છે કે જેમ કેટલાક વૈજ્ઞાનિકો ઉતાવળમાં કહી દે છે કે ફ્રી વિલ મરી ગયું, એમ કેટલાક ફિલોસોફર્સ પણ ઉતાવળમાં કહી દે છે કે ફ્રી વિલ તાર્કિક રીતે જ શક્ય નથી. બાલાગુર બંને સામે સાવચેત રહેવાનું કહે છે.
અને ખાસ કરીને મીડિયામાં જે સનસનાટી ભર્યા દાવા આવે છે એને ધ્યાનથી જોવા.
ચોક્કસ.
અને છેલ્લી પાંચમી થીમ જે સૌથી સૂક્ષ્મ છે કે અનિર્ધારિતતા અને નિયંત્રણ એક સાથે શક્ય છે.
હા, આ કદાચ પુસ્તકનો સૌથી ગહન દાર્શનિક દાવો છે. શું એવું બની શકે કે જે ઘટના આપણને રેન્ડમ લાગે તે ખરેખર આપણી પોતાની વિચાર પ્રક્રિયાનો જ ભાગ હોય, જો એ આપણા કારણો અને મૂલ્યો દ્વારા સંચાલિત પ્રક્રિયામાંથી જ જન્મે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા થોડા જોઈએ.
હા, જેમ કે બાલાગુરનો આ મુખ્ય વિચાર, મુક્ત ઈચ્છાશક્તિનો પ્રશ્ન એ માત્ર ફિલોસોફીનો કોયડો નથી પણ મગજની કાર્યપ્રણાલી વિશેનો એક સીધો પ્રયોગમૂલક પ્રશ્ન છે.
સીધી વાત, જવાબ લેબમાં શોધવો પડશે, ખાલી ખુરશીમાં બેસીને નહીં.
બરાબર. બીજો, આ મહત્વની સ્વતંત્રતા એ દ્વિધાપૂર્ણ નિર્ણયોમાં ઉદ્ભવે છે, જ્યાં આપણે સભાનપણે કારણોનું વજન કરીએ છીએ.
એટલે કે ચર્ચાનું સાચું કેન્દ્ર આ અઘરા નિર્ણયો છે.
અને પેલો નિયંત્રણવાળો મુદ્દો, એક અનિર્ધારિત ક્રિયા જરૂરી નથી કે રેન્ડમ અને અનિયંત્રિત હોય. જો તે વ્યક્તિની વિચારણા પ્રક્રિયાના અંતિમ પગલા તરીકે થાય તો તે વ્યક્તિ દ્વારા નિયંત્રિત છે. આ એક રીતે એલ ફ્રીડમનો સાર છે.
અને છેલ્લે એમની પોતાની પ્રામાણિકતા. મેં દલીલ નથી કરી કે આપણી પાસે મુક્ત ઈચ્છાશક્તિ છે, મેં માત્ર દલીલ કરી છે કે તે એક ખુલ્લો પ્રયોગમૂલક પ્રશ્ન છે.
હા, એ દાવો નથી કરતા કે એમને જવાબ શોધી લીધો છે, પણ જવાબ કઈ દિશામાં મળી શકે એ બતાવે છે.
આ બધું બહુ વિચારવા જેવું છે, પણ હવે સવાલ એ કે આ બધી વાતોનું રોજિંદા જીવનમાં શું, આ પુસ્તકના વિચારોનો વ્યવહારિક ઉપયોગ શું?
મને લાગે છે પહેલો ફાયદો તો એ છે કે આપણને થોડું શું કહેવાય, સશક્ત, એમ્પાવર્ડ અનુભવ કરાવે છે.
કેવી રીતે?
જો આપણા નિર્ણયો ખરેખર આપણા હોય તો આપણા પ્રયત્નોનું મહત્વ છે. આપણે ખાલી સંજોગોના ગુલામ નથી. આ વિચાર આપણને જીવનમાં વધુ જવાબદારી લેવા અને પ્રયત્ન કરવા પ્રેરે છે.
હા, એમ લાગે કે હું કંઈક કરી શકું છું.
બીજું, તે નૈતિક જવાબદારીના વિચારને વધુ ગંભીરતાથી લેવા પ્રેરે છે. જો ફ્રી વિલ શક્ય છે તો આપણે આપણા અને બીજાના કાર્યોને કેવી રીતે જોઈએ છે એ મહત્વનું બને છે. અલબત્ત આનો અર્થ એ નથી કે આપણે કોઈની મજબૂરી ન જોઈએ, પણ વ્યક્તિગત જવાબદારીનો ખ્યાલ રહે છે.
ત્રીજું, તે આપણને ખાસ કરીને પેલા મહત્વના દ્વિધાપૂર્ણ નિર્ણયો વખતે વધુ ધ્યાનપૂર્વક અને સભાનપણે વિચારવા પ્રોત્સાહિત કરે છે. માઇન્ડફુલ ડિસિઝન મેકિંગ જેને કહેવાય.
બરાબર. જો આ ક્ષણો આપણી સ્વતંત્રતાની કસોટી હોય તો આપણે એમાં વધુ ઊંડા ઉતરવું જોઈએ.
ચોથું, તે આપણને વિજ્ઞાનના દાવાઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરતા શીખવે છે.
હા, જેમ બાલાગોરે લિબેટના પ્રયોગોનું વિશ્લેષણ કર્યું તેમ આપણે પણ કોઈપણ વૈજ્ઞાનિક સમાચાર કે દાવાને તરત માની લેવાને બદલે થોડું વિચારવું જોઈએ. પુરાવા શું છે, તર્ક શું છે.
અને છેલ્લે, કદાચ તે આપણને અનિશ્ચિતતા સાથે જીવતા શીખવે છે.
એ કેવી રીતે?
ફ્રીવિલ જેવા મોટા પ્રશ્નોના અંતિમ જવાબો કદાચ હજી નથી મળ્યા, અને કદાચ જલ્દી મળે પણ નહીં. આ હકીકત સ્વીકારીને પણ વિચારવાનું અને શોધવાનું ચાલુ રાખવું એ પણ એક મહત્વની શીખ છે.
બહુ સાચી વાત. તો અંતે આપણે શું કહી શકીએ? મારા માટે આ પુસ્તકની સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ફ્રીવિલના આટલા જૂના પ્રશ્નને એક નવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવાની શક્યતા. જાણે આખી ચર્ચા માટે એક નવી બારી ખુલી ગઈ.
અને મારા માટે દ્વિધાપૂર્ણ નિર્ણયો પરનો ભાર ખરેખર મહત્વનો લાગ્યો. તે આપણા પોતાના અનુભવ સાથે વધુ જોડાય છે. આપણને ફ્રીવિલ ક્યારે અને ક્યાં સૌથી વધુ મહત્વનું લાગે છે? જ્યારે આપણે ખરેખર વિચારમાં પડ્યા હોઈએ ત્યારે.
સારાંશમાં મુખ્ય સંદેશ એ જ છે કે ફ્રી વિલની વાત હજી પૂરી નથી થઈ. આ કોઈ મરી ગયેલો મુદ્દો નથી, પણ એક જીવંત અને ખુલ્લો અને હવે તો વૈજ્ઞાનિક પ્રશ્ન છે. બાલાગુરે એક એવું મોડલ આપ્યું છે જે તાર્કિક રીતે શક્ય છે, વૈજ્ઞાનિક રીતે પણ સંભવિત છે, અને કોને ખબર, કદાચ સાચું પણ હોય.
હા, હવે દડો મોટે ભાગે ન્યુરોસાયન્સના કોર્ટમાં છે.
બરાબર.
આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે સૌથી જૂના દાર્શનિક પ્રશ્નો પણ આજના યુગમાં એટલા જ જરૂરી છે, અને આધુનિક વિજ્ઞાન એમને સમજવામાં મદદ કરી શકે છે, ભલે અંતિમ જવાબ ના આપી શકે.
અને આપણને આપણી પોતાની પસંદગીઓ અને જવાબદારીઓ વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
કદાચ અંતિમ પ્રશ્ન એ નથી કે શું આપણી પાસે ફ્રી વિલ છે, પણ એ છે કે જો તે એક શક્યતા છે તો આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા પૂરી કરીએ.
ફરી મળીશું આવતાંકા એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.